આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
હજુ હમણાં જ આપણે જેમના જન્મના 150 વર્ષની ઉજવણીઓ પૂરી કરી, એવા વિશ્વભરમાં મહાત્મા તરીકે ઓળખાતા આપણા ગાંધી બાપુના ખૂબ વાલા અને નિકટના એવા નારાયણ દેસાઈ વિશે ચાલો આજે કંઈક નોખું જાણીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ માટે તો એ આજની ઘડી રળિયામણી જેવો દિવસ હતો. મહાત્મા ગાંધીજીએ 1920માં પોતાની સ્વપ્નભૂમિ સમાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. આ વિદ્યાપીઠના કુલપતિ કહો કે કુલગુરુ, એના તરીકે શ્રી નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈએ કાર્યભાર સંભાળ્યો. પણ ગુજરાત વિદ્યાપીઠના આજીવન કુલગુરુ શ્રી નારાયણભાઈ દેસાઈ ગાંધી બાપુ માટે તો બાબલો. હા, બાપુના ખોળામાં ઉછરેલા નારાયણભાઈને બાપુ બાબલો એવું વહાલું સંબોધન જીવનભર કરતા રહ્યા. મહાત્માજી જેવું જ દુબળું શરીર, વિચારપૂર્વકનું મુક્ત હાસ્ય, લાંબા સ્વસ્થ ડગ માંડતું ઊંચું વ્યક્તિત્વ અને તોળી તોળીને એક એક શબ્દ ઉચ્ચારનાર નારાયણભાઈ કહેતા કે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર મને પોતા વિશે વાત કરવામાં હંમેશા સંકોચ કરવાનું સૂચવે છે, જે સંકોચ ખુદ ગાંધીજીએ પણ આત્મકથા લખતા પહેલાં વ્યક્ત કરેલો. એટલે મારે મારી વાત કરવામાં જે સંકોચ છે તેને ઓળંગી જવાનું કારણ હોય તો તે એટલું જ છે કે એ બહાને મને બાપુની જ વાતો કરવાનો મોકો મળશે. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલ વેડછીમાં જઈ નારાયણભાઈને કાર્યકર્તા કે ગાંધી કથા કહેતા જેમણે નિરખ્યા હોય એમને ગાંધીજીની ઝાંખી થયા વગર રહી નહીં હોય એ નક્કી. શાળાના બાળકો નારાયણ દાદાને ઘણીવાર પૂછતા, દાદા તમે ગાંધીજીને પહેલ વહેલા ક્યારે જોયેલા? દાદા હસતા હસતા કહેતા, મેં ગાંધીજીને જોયા એ પહેલાં ગાંધીજીએ મને જોયેલો, કારણ હું એકાદ માસનો હોઈશ ત્યારે મારી મા મને આશ્રમમાં લાવેલા અને બાપુએ મને જોયેલો. મને તો આ બાપુ છે તેવી સમજણ જ ન હતી, પણ હા, બાપુના વાતાવરણમાં જ ઉછરવાનું બન્યું. અને આગળના વાક્યમાં જ છે એ મહત્વનું એટલા માટે છે કે બાપુ સિવાય બીજું કંઈ વાતાવરણ હતું જ નહીં. બાપુમય જીવન સર્વ. જે ગુજરાત વિદ્યાપીઠના તેઓ કુલપતિ હતા, તે જ વિદ્યાપીઠના વિનય મંદિરમાં 5મું ધોરણ 1 વર્ષ નારાયણભાઈ ભણેલા. ઔપચારિક શિક્ષણનું એ 1 વર્ષ. જીવનમાં એ સિવાય ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું નથી, કોઈ ડિગ્રી લીધી નથી, પરીક્ષાની જિંદગીમાં ભીંસાયા નથી અને તેથી જ કદાચ જિંદગીની પરીક્ષામાં શતશઃ ઉત્તીર્ણ થયા છે. તો પછી નારાયણભાઈ ભણ્યા શું? ભણાવ્યા કોણે? આટલી ભાષાઓ પરની પકડ કે સ્પષ્ટતા આવી ક્યાંથી? વિચાર અને આચાર વચ્ચેની દોસ્તી કોણે કરાવી? ના, પિતાએ બેસાડીને તો શીખ્યું નથી. પિતાશ્રી મહાદેવભાઈ દેસાઈને તેઓ કાકા કહેતા. તેઓ કહેતા, પિતાશ્રી તો ઘરના મહેમાન હતા, કાકા કાં તો ગાંધીજી ભેગા હોય ને કાં તો જેલમાં હોય. કોઈ કોઈ વખત ઘરે આવતા તો સૌને ઉત્સવ જેવું લાગતું, કાકા ઘરે આવે એટલે સારું સારું ખાવાનું મળે ને. વર્ધામાં એક મારવાડી વિદ્યાલય, તેમાં જમનાલાલજીની મૂડી અને દ્રષ્ટિ પણ ખરી. તેમાં બાબલાને ભણવા બેસાડવાનું કાકાએ નક્કી કર્યું. પછીથી નવભારત વિદ્યાલય તરીકે જાણીતી થયેલી આ શાળામાં એક દિવસ તેઓ ગયા, સવારથી સાંજ. સાંજે આવીને કહ્યું, કાકા આ નિશાળમાં હવે હું જવાનો નથી. કાકાએ સમજાવી શક્યા હોત, વઢી શક્યા હોત, કેવી મુશ્કેલીમાં હું પડી શકું તે કહી શક્યા હોત, પણ એવું કશું કાકાએ ન કર્યું. કાકા બોલ્યા, નિર્ણય તું કરશે તે થશે. મારી સલાહ એવી છે કે બાપુને એકવાર પૂછી લે. આમ પણ એ સમયે એમના ઘરમાં બધું બાપુને પૂછીને જ થતું. બાબલાએ બાપુને એક લાંબો 6 પાનાનો કાગળ લખી કાકાને આપ્યો. એ કાગળમાં બાબલાએ પોતાનો નિર્ણય તો જણાવી જ દીધો હતો અને એ પણ લખેલું કે કાકાએ આપને પૂછવા કહ્યું છે તેથી આ પત્ર લખું છું. બાબલાનો પત્ર એના પિતા, હા કાકા જ, બાપુ પાસે બધી ટપાલની સાથે લઈ ગયા. બાપુએ પત્ર વાંચી કાકાને મૌખિક કંઈ ન કહ્યું, પણ જવાબ લખ્યો. બાપુ તેના લાગવ માટે ખૂબ જાણીતા છે, પણ એમણે બાબલાને આપેલો આ જવાબ દુનિયાનો ટૂંકામાં ટૂંકો બાપુનો પત્ર હશે. બાપુનો જવાબ અક્ષરશઃ આમ હતો, ચિરંજીવી બાબલાને બાપુના આશીર્વાદ, શાબાશ. બધું જ કહેવાઈ ગયું આ શાબાશ અને આશીર્વાદ બે શબ્દોમાં. પણ ના, ગાંધી મહાત્મા કેમ હતા તે ખ્યાલ હવે આવશે. 3-4 દિવસોમાં બાપુએ કાકાને પત્ર લખ્યો, બાબલાએ નિશાળે ન જવાનો નિર્ણય કર્યો છે અને આપણે એ નિર્ણય સ્વીકાર્યો છે, એટલે હવે બાબલાને ભણાવવાની જવાબદારી આપણી છે. બાપુ લખીને ભૂલી ન ગયા. એક જ અઠવાડિયામાં આ વાતની ટેસ્ટ બાપુએ લીધી. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સમિતિની વાર્ષિક સભામાં બાપુને મદ્રાસ જવાનું હતું. મહાદેવભાઈ દેસાઈએ નિયમ મુજબ બાપુની સાથે કોણ જશે એની યાદી બનાવી બાપુને આપી. તે યાદીમાં બાબલાનું નામ ન હતું, અપેક્ષા પણ ન હતી. બાપુએ યાદી પર નજર નાખી કાકાને પૂછ્યું, બાબલાનું નામ આમાં કેમ નથી? કાકાએ થોડો ખુલાસો આપ્યો એટલે બાપુએ મક્કમ અવાજે કહ્યું, હવેથી હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં બાબલો મારી સાથે જ આવશે. આ એક બહુ મોટું શિક્ષણ થયું. મહાદેવ દેસાઈનો દીકરો એ મારો પાસવર્ડ બની ગયો, નારાયણભાઈ આંખમાં ચમક સાથે કહેતા. પછી તેઓ 3 મહિનામાં અંગ્રેજી ટાઈપ શીખ્યા. કાકાના કાગળો, લેખો, ડિસ્પેચ, બાપુના ખર્ચના નાના મોટા હિસાબો, દર અઠવાડિયે હરિજનના લેખો સમજવાના. 11.5 વર્ષની ઉંમરે કાકાએ કહ્યું, બાબલા, બાપુના પત્રો તું ટાઈપ કરે તે દેશ આખામાં જાય, તેમાં ભૂલ રહે તો તે બાપુની ભૂલ ગણાઈ જાય, એમ ન થાય એટલે તારા ટાઈપ કરેલા જે કાગળમાં ભૂલ હશે તે હું ફરી ટાઈપ કરાવીશ, બોલ છે મંજૂર? બાબલાએ જવાબ આપ્યો, કબૂલ, પણ મારી એક શરત છે, તમારે મને એ કાગળો લેખો પાસે બેસીને સમજાવવાના, એટલે મારું જ્ઞાન વધે અને ભૂલ પણ ન થાય. પછી તો દેશના મોટા મોટા નેતાઓ મહાદેવભાઈ સાથે કે બાપુ સાથે વિચાર વિમર્શ કરવા આવે ત્યારે ત્યાં નારાયણ દેસાઈ અચૂક હાજર હોય. નહેરુજી, રાજાજી, સરદાર, આચાર્ય નરેન્દ્રદેવ, વિનોબાજી, કેટકેટલાનું સાનિધ્ય મળ્યું બાપુના કારણે બાબલાને. સતત ઘડતર થતું રહ્યું. સેવાગ્રામથી વર્ધા જતી વખતે કાકાએ સંસ્કૃત શ્લોકો અને શાસ્ત્રો શીખ્યા. આચાર્ય નરેન્દ્રદેવે સમાજવાદની પરિપાટી સ્પષ્ટ કરી તો વિનોબાજીએ તકલીના કાંતણમાં એકાગ્રતા ગાંઠે બંધાવી. એક સમય એવો આવ્યો કે ભણાવનારા બધા જેલમાં. 18 વર્ષની ઉંમરે નારાયણભાઈને બધા જ નિર્ણયો પોતે કરવાના થયા. આગાખાન મહેલમાં બાપુના 21 દિવસોના ઉપવાસ વખતે એમને બાપુની સાથે રહેવાની છૂટ મળી. ખૂણામાં બેસી વિક્ટર યુગોનું લા મિઝરેબલા વાંચતા નારાયણભાઈને જોઈ પ્યારેલાલજીએ બાપુને પૂછ્યું, આવ્યો છે ત્યારથી હિંસા અહિંસાની વાતો પૂછ્યા કરે છે? બાપુએ તરત એને બાજુમાં બોલાવીને કહ્યું, જો સાંભળ, અહિંસાની મારી વ્યાખ્યાનો પણ સતત વિકાસ થતો રહ્યો છે. મેં 1922માં ચોરીચોરા હત્યાકાંડથી મારું આંદોલન પાછું ખેંચ્યું હતું, પણ 1942માં હવે હું કહું છું કે ચારે કોર હિંસા વચ્ચે પણ અહિંસાનું કોડિયું જીવતું રાખવું જોઈએ. જેના કાનમાં બાપુએ અહિંસાનું આવું ગૌરવ રેડ્યું હોય એ નારાયણભાઈ પોતે નક્ષિક ગાંધીજન જ લાગે ને. નારાયણભાઈ દેસાઈને ઉદારતાનો અને માણસાઈનો સાક્ષાત્કાર થયો ભૂદાનથી. 8 વર્ષમાં 12,000 કિલોમીટરની પદયાત્રા. ત્યારે ખ્યાલ આવ્યો કે જિંદગી એટલે માત્ર આશ્રમ જ નહીં, જિંદગી વિશેની અને માણસ જાત વિશેની શ્રદ્ધા ભૂદાનથી બંધાણી. એમણે એકવાર વિનોબાજીને પૂછેલું, આપની આંખોમાં દેખાતી આસ્તિકતા મારામાં નથી, હું શું કરું? લુચ્ચું હાસ્ય વેરીને વિનોબાજી બોલ્યા, ભગવાન હે ઉસકી ચિંતા તુમ મત કરો, ભગવાન તુમ્હારી ચિંતા કરેગા, ભલાઈ મેં વિશ્વાસ હૈ, ઉસી ભલાઈ કો હર આદમી મેં ખોજો, ઇતની આસ્તિકતા કાફી હૈ. નારાયણભાઈ વિનોબાજીના આ શબ્દો ટાંકીને કહેતા કે ત્યાર પછી હું નિષ્ઠાપૂર્વક આસ્તિક થયો. બાપુની હત્યા થઈ ત્યારે નારાયણભાઈ વેડછી અને તેમના માતુશ્રી વલસાડ. શિક્ષક નારાયણભાઈ ભણાવતા હતા ત્યાં હત્યા પછીના 5-1 કલાકે ખબર મળ્યા. એમણે કહ્યું છે, હું વેડછીથી ટ્રેનમાં સુરત આવ્યો, બાપ પણ સુરત આવી, અમે બંને સ્ટેશન પર મળ્યા, એકબીજાના હાથ પકડી ખૂબ રડ્યા. ઘણીવાર પછી સ્વસ્થ થઈ મેં બાને કહ્યું, આ સામી ટ્રેન છે તેમાં આપણે દિલ્હી જઈએ, છેવટે અસ્થિ વિસર્જનમાં પહોંચી જશું. મારી બાએ મારો હાથ પકડી કહ્યું, બેટા, તું જે કરે છે તે જ બાપુનું કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી જવાની જરૂર નથી. અને બસ એમની બાના કયા પ્રમાણે આમ બાપુનું કામ કરતાં કરતાં, બાપુની કથા કહેતાં કહેતાં જ છેલ્લે નારાયણભાઈએ વિદાય લીધી.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.